તારીખ 7/9/1997 શ્રી મદરાજ ચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 233 મૂળ કેસેટમાં બી સાઈડમાં હમિંગ છે તથા અવાજ ધીમો છે.
મદરાજ ચંદ્ર વચનામૃત પત્ર 128 પાનું 221 પરિભ્રમણની ચિંતનાના પરિણામોનું વર્ણન કર્યું છે. ચાર પેરેગ્રાફમાં એમાં ભૂતકાળમાં થયેલા સંકલ્પ વિકલ્પો, અશાંતિ, અનેક પ્રકારની પ્રકૃતિઓના ઉદયમાં તન્મય થઈને તીવ્ર રસે કરેલા અપરાધના પરિણામો, તીવ્ર રાગના પરિણામો, એવા અનેક ભાવો કરી અને આ જીવે પરિભ્રમણ કર્યું એના સ્મરણના ફળ સ્વરૂપે ઉદાસીનતા, સંસાર પ્રત્યે ઉદાસીનતા અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એ સિવાય તીવ્ર દ્વેષના પરિણામ પણ જીવને થયા છે કે જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોવું. કેવો દ્વેષ આવે કે મોઢું જોવું નથી. કોઈ પણ પ્રકારનો વ્યવહાર તો રાખવો નથી, પણ એની સામું જોવું નથી. સામે આવે તો આડું જોઈ જવું. કોઈ કાળે પણ એનું મોઢું જોવું નહીં. જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું એટલે સ્વીકારીશ નહીં. મારા પણ મારા ફલાણા છે એવું કદી હું સ્વીકાર નહીં કરું. તેના જ ઘરે પુત્ર પણ એટલે એને પિતા માનવા પડે, એને બાપ માનવા પડે. તેના જ ઘરે સ્ત્રી પણ એને ધણી માનીને સેવા કરવી પડે. તેના જ ઘરે દાસ દાસી પણ તો એમ ન લીધો. તેના ઘરે પિતા પણ તેના ઘરે પતિ પણ એમ ન લીધો. કેવા ભાવ થાય છે દ્વેષને કારણે કે એના અંડરમાં રહેવું પડે એવા ભાવ થાય છે. પુત્રને પિતાને નીચે રહેવું પડે, સ્ત્રીને પતિની નીચે રહેવું પડે, દાસ દાસીને એના માલિકની નીચે રહેવું પડે. એમનો લીધો કે માલિક પણ આવતર્યો. નાના જંતુ પણ એનો પાળેલો કૂતરો થયો, શું પાળેલો પોપટ થયો, એ ખવડાવે એમ ખાવાનું, એ રાખે એમ રહેવાનું. એના એના આશ્રિત પણ ટૂંકામાં એના આશ્રિત પણ શા માટે જન્મ, કયા કારણથી એવા જન્મ મળ્યા કે એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું. એટલે આ પ્રકારના પરિણામો જો થાય છે તીવ્ર દ્વેષના કોઈના પણ પ્રત્યે, પછી સગા હોય કે બીજા કોઈ પ્રસંગના કારણે, ઉદયના કારણે તીવ્ર દ્વેષના પરિણામ થાય, ફરીને એને જ ત્યાં એની આજ્ઞામાં, એની સેવામાં, એની નીચે રહેવું પડે એવા ભાવની પ્રાપ્તિ થાય છે. અને તેમ કરવાની ઈચ્છા નહોતી, જરા પણ ઈચ્છા નહોતી. મોઢું જોવું નહોતું, એના બદલે એના અંડરમાં રહેવું પડે. કહો એ સ્મરણ થતા આ ક્લેશિત આત્મા પર તો જુગુપ્સા નહીં આવતી હોય. જેના પ્રત્યે દ્વેષ, તીવ્ર દ્વેષ કરે એની જ લાચારી કરવાનો મારો આવે. કુદરતની વ્યવસ્થા છે આ. એ જ્યારે પરિસ્થિતિ સમજાય છે ત્યારે પોતાના પ્રત્યે જ પોતાને તિરસ્કાર આવે છે. વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતા થઈ પડી છે. એક તો ભૂતકાળના પરિણામોનો પશ્ચાતાપ, ત્યાર પછી હવે ભવિષ્યમાં આવા પરિણામ ન થાય તેના માટે કેવું જીવન બનાવવું, કેવું પરિણમન બનાવવું એની ચિંતા ઊભી થાય છે. જ્યારે યથાર્થ પરિભ્રમણની વેદના આવે છે ત્યારે ભવિષ્યના જીવનની ચિંતા ઊભી થાય છે કે હવે કેમ કરવું કે ફરીને આવું ન થાય. નિર્ણય એવો આવે છે કે ફરીને ન જ જન્મવું, આવા જન્મ લેવા પડે એવું ફરીને ન જ કરવું, એવું દ્રઢત્વ, એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. દ્રઢત્વ એટલે દ્રઢપણું, એવી મક્કમતા ઊભી થાય છે અને તે આત્મામાંથી ઊભી થાય છે. આત્મામાંથી ઊભી થાય છે એટલે કે રાગ દ્વેષમાંથી ઊભી થતી નથી. આવા જન્મ ફરી ફરીને ન લેવા પડે એવી ભાવના, એવી દ્રઢ ભાવના, દ્રઢપણે એવી ભાવના આત્મામાંથી ઊભી થાય છે. એ ભાવનાનો આધાર આત્મા છે, એ ભાવનાનું અવલંબન રાગદ્વેષની વૃત્તિ નથી. શું છે ભાવનાનો આધાર? શું, કોના આધારે ભાવના થઈ? રાગદ્વેષના આધારે નહીં. એટલે એમણે એમ લીધું છે આત્મામાં પ્રકાશે છે એટલે આત્મામાંથી પ્રગટ થયું એવું દ્રઢપણું કે હવે આ આત્માને ફરીને આવા જન્મ લેવા નથી. દ્રઢતા અસાધારણ હોય છે. કેવી અસાધારણ હોય છે એના વચનો જે નીચેના પેરેગ્રાફમાં આવશે કે કેવી જબરદસ્ત દ્રઢતા હોય છે કે જગતની કોઈ પરિસ્થિતિ એને વિચલિત કરાવી શકે એની એની દ્રઢતામાંથી. સમ્યક શ્રદ્ધાના વિષયમાં શાસ્ત્રમાં એવા દ્રષ્ટાંત આવે છે કે સમ્યક દ્રષ્ટિ કુદેવનો નિષેધ કરે છે, કુદેવની શ્રદ્ધાનો નિષેધ કરે છે. ત્યારે કોઈ કુદેવ એની શ્રદ્ધાને વિચલિત કરવા માટે એના ઉપર ઉપસર્ગ કરે. કેવો ઉપસર્ગ કરે? તેને ઉપાડીને આકાશમાં લઈ જાય, બોલ ફલાણા દેવ સત્ય છે અને મારા દેવ જૂઠા છે, નહીં તો અહીંથી પડતો મૂકું છું. શું મોત દેખાડે? શું પણ સમ્યક દ્રષ્ટિ એથી વિચલિત થતા નથી. એ શું એને કહે ખબર છે? એને એમ કહે કે જો ભાઈ, તારું આયુષ્ય મારા હાથમાં નથી, તને ખબર નથી, તને એમ કે હું મારી શકું છું, પણ આ પ્રતિકૂળતા એ મારા પૂર્વકર્મનો ઉદય છે. હું એનાથી હવે નવા કર્મ નહીં બાંધું, મારા ઉદયમાં તું નવા કર્મ બાંધે છો. તું એમ માનતો નહીં કે તને ઉદય આવ્યો છે, મને ઉદય આવ્યો છે, મને એમ સમજાય છે કે ઉદય તો તને આવ્યો છે. મારું આયુષ્ય તારા હાથમાં નથી, મારું મોત પણ તારા હાથમાં નથી, અને તું મને મારી શકે કે જીવાડી શકે એ વાતમાં કાંઈ માલ નથી. આવી મારી શ્રદ્ધા છે, અને મારા દેવની શ્રદ્ધામાંથી એ શ્રદ્ધા મને થઈ છે. માટે તું સાચો છો એ વાત અત્યારે નથી ને ક્યારે પણ નથી, તને ઠીક પડે એમ કર, વિચલિત ન થાય. એમ જેણે જન્મ મરણથી છૂટવાનો નિર્ધાર કર્યો છે, નિશ્ચય કર્યો છે, એ ગમે તેવી પરિસ્થિતિમાં પોતાને જન્મ મરણથી મુક્ત થવાના માર્ગમાંથી પાછો વળતો નથી. એનું નામ આત્મામાંથી દ્રઢપણું પ્રકાશિત થયું છે એમ કહે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું. દ્રઢપણું અભિપ્રાયની અપેક્ષા એ પૂરેપૂરું છે, પરિણમનની અપેક્ષા એ અધૂરું છે. હવે થોડો સૂક્ષ્મ વિચાર અહીંયા કરવો પડે એવું છે. કેટલીક નિરૂપાયતા છે એટલે શું? કે બહારના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં પૂર્વકર્મના બંધનોની વચ્ચે પડેલો જીવ છે. કર્મબંધન છે, ભલે પ્રતિબંધન એને તોડ્યો છે પણ કર્મબંધન તો છે, અને એમાં ફેરફાર કરવાનો અધિકાર કોઈ જીવનો કે કોઈ જીવના ભાવનો નથી, કેમ કે એ જીવના ભાવને આધીન નથી. પરદ્રવ્યની પરિસ્થિતિ જીવના પરિણામને આધીન નથી. વળી પોતાની પુરુષાર્થની શક્તિ સંપૂર્ણ પ્રગટ થઈ નથી. પુરુષાર્થ અલ્પ છે, હજી અભિપ્રાયની દ્રઢતા પૂરી છે પણ પરિણમનમાં એટલો પુરુષાર્થ હજી પ્રગટ થયો નથી, થઈ શક્યો નથી. એવી કેટલીક નિરૂપાયતા છે. ક્યારે કેમ કરવું, ક્યાં કેમ કરવું, એટલે જીવ ફસાયેલો છે. છૂટી જવું છે અને અત્યારે મુક્ત થવું હોય તો પછી એને ઘડીક પછી કાંઈ વાયદો કરવાનો પ્રશ્ન અભિપ્રાયની દ્રષ્ટિએ તો બિલકુલ નથી. એવો જ અભિપ્રાય જ્ઞાનીનો હોય છે જે મુમુક્ષુતામાં ઉત્પન્ન થયો છે. પણ પરિસ્થિતિ પૂર્વકર્મના ઉદયવશ હોય છે, બંધનને વશ હોય છે, ત્યારે કેમ કરવું? ત્યારે આત્મા અંદરથી પોકાર કરે છે, અવાજ કરે છે. આત્માનો અવાજ એ આવે છે કે જે દ્રઢતા છે એ પૂર્ણ કરવી. એનો અર્થ શું થાય છે? એનો અર્થ એ થાય છે કે અભિપ્રાયમાં ફરક નથી પડતો. જે કાંઈ એડજસ્ટમેન્ટ છે એ વર્તમાન પરિસ્થિતિમાં છે, અભિપ્રાયમાં નથી. અભિપ્રાય તો એમ જ છે કે જે દ્રઢતા છે એ પૂરી કરવી, એમાં કાંઈ ફેરફાર કરવાનો કોઈ કરવાની વાત રહેતી નથી. પણ જે કાંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે. આ એડજસ્ટમેન્ટ વર્તમાન પરિસ્થિતિમાં છે કે જે કાંઈ આડું આવે છે એ કોરે કરવું પડે છે. એટલે આત્મકલ્યાણની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં પૂર્વકર્મના બંધનને લઈને બાધા આવતી હોય છે. ત્યારે એના વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના સંયોગો ઉપર એનું ક્યારેક એડજસ્ટમેન્ટ કરવું પડે છે, ક્યારેક મોડું કરવું પડે, ક્યારેક છોડી દેવું પડે, ક્યારેક થોડા ટાઈમ પછી રાખવું પડે, કાં થોડું પહેલું કરવું પડે, કાંઈ ને કાંઈ એમાં થોડો ફેરફાર કરવો પડે છે. અભિપ્રાયમાં દ્રઢતા છે કે મારે જન્મ મરણ થાય એવું હજી કાંઈક હવે કાંઈ કરવું નથી. અર્થાત ખસેડવું પડે છે, કોરે કરવું પડે છે એટલે ખસેડવું પડે છે. જેમ કોઈ એક સ્થળે પહોંચવા માટે અને બહુ ઝડપથી પહોંચવા માટે ફૂટપાથ ગાડી દોડાવતા હોય, હવે આમાં રસ્તામાં કોઈ ઝાડ પડી ગયું હોય તો કઈ આખા ઝાડને ઠેકીને ગાડી તો જાય નહીં, દૂરથી દેખાય કે રસ્તા ઉપર ઝાડ આડું પડેલું છે એટલે ગાડી ધીરી પાડવી પડે. ધીરી પાડવાનો અભિપ્રાય છે? બિલકુલ નહીં. નજીક જાય ને ખબર પડે કે આમાં ક્યાંય આગજુ બાજુમાંથી નીકળાય એવું નથી તો ઊભી પણ રાખવી પડે. પછી ઝાડને ખસેડવાનો વારો આવે આગળ જવું હોય એટલે કે કાંઈક થોડું આગું પાછું કરીને ગાડી નીકળે એટલી જગ્યા કરી નાખીએ, એવું કંઈક કરવું પડે છે. એ કરવું પડે છે, એ પણ આગળ જવા માટે જ કરવું પડે છે, રોકાવા માટે નહીં. અને તેમાં કાળ જાય છે, તેમાં વખત જાય છે. એમ ખસેડવા જતા કેટલોક વખત જાય છે. એમાં અભિપ્રાય એમ બોલે છે કે એટલો વખત પણ ન જાય તો સારું. તેમાં કાળ જાય છે, કાળ જાય છે એટલે મનુષ્ય ભવનું જીવન, દુર્લભ એવું મનુષ્ય જીવન ચાલ્યું જાય છે. એટલે એ કાળની નુકસાની, મનુષ્યપણાની નુકસાનીનો ખેદ સાથે સાથે છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, એને ન જવા દેવું. અભિપ્રાય એમ બોલે છે એટલું પણ ન રોકાવવું પડે તો સારું. પણ જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય એટલે એવો પૂર્ણ પુરુષાર્થ ન પ્રગટે કે કોઈ પણ પરિસ્થિતિના બંધનો ન લડે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ વર્ણ વિચારોનું ઉદયાધીન વિત લોભ જો મુનિ દશામાં આવે, એવી પુરુષાર્થની પરિણમનની મજબૂત સ્થિતિ ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે તેનું કેમ કરવું. ત્યાં સુધી અભિપ્રાયની દ્રઢતામાં તો કોઈ ફેરફાર થતો નથી તેનું કેમ કરવું. આવું બધું મંથન ચાલે છે. આ વચનો શું બતાવે છે કે જેને પરિભ્રમણની ચિંતા થાય છે એને આ પ્રકારનું મંથન ચાલે છે, કેમ કે પૂર્વકર્મના બંધનો પોતાના જ અપરાધને લઈને પોતે ઊભા કરેલા હોય છે. કદાપી કોઈ રીતે તેમાંનું કાંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? કદાચ એમ થાય કે જેમ મુનિ બધું છોડીને નીકળી ગયા ઉલાળીઓ કરીને, કે જેનું જેમ થવું હશે એમ એના પ્રારબ્ધ પ્રમાણે થશે. હું અમે તો આ ચાલ્યા અમારું આત્માનું કરવા, ત્યારે મુનિ છે એનો પુરુષાર્થ એવો છે કે એકાંતમાં એકલા જંગલમાં રહી શકે છે. મુમુક્ષુની ભૂમિકા એટલી હજી તૈયાર અને મજબૂત હોતી નથી. એને કોઈ સત્સંગ જોઈએ. શું જોઈએ? એને સત્સંગ જોઈએ અથવા પરમ સત્સંગ જોઈએ, એવી ભૂમિકા છે. અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ. આત્માની રુચિ જે પ્રગટે છે એ રુચિને પુષ્ટિ મળે, પોષણ મળે એવું સ્થાન ક્યાં છે કે ત્યાં જઈને બેસી જઈએ, એવા સંતના ચરણમાં જઈને બેસી જઈએ. કૃપાળુદેવના વખતમાં એવી કોઈ બહારમાં પરિસ્થિતિ દેખાતી નહોતી. ત્યારે હવે કેમ કરવું? આવું બધું મંથન ચાલે છે ત્યારે અભિપ્રાય વધારે જોર કરે છે. અભિપ્રાય મળો નથી પડતો, અભિપ્રાય ઉલટાનો જોર કરે છે. અને એ અભિપ્રાયમાં કેટલું જોર હોય છે એના વચનો હવે એમણે લખ્યા છે, અવતરણ ચિહ્નમાં લખ્યા છે. એટલા માટે એટલા વચનો અવતરણ ચિહ્નમાં લખ્યા છે કે આત્માનો અવાજ છે. કોનો અવાજ છે? આત્માનો અવાજ છે. આત્માના સ્વભાવ અને શક્તિમાંથી ઉત્પન્ન થયેલો અવાજ છે. એટલે અવતરણ ચિહ્નમાં એટલી વાત થાય છે કે ગમે તેમ હો, બહારની પરિસ્થિતિ ગમે તેવી હો, ગમે તેટલા દુઃખ વેઠવા પડે અને એ કારણે ગમે તેવું દુઃખ આવી પડે, ગમે તેટલા પરિસર સહન કરવા પડે. પરિસર એટલે કુદરતી પ્રતિકૂળતા, એને પરિસર કહે છે. અને ગમે તેટલા ઉપસર્ગ સહન કરવા પડે. ઉપસર્ગ એટલે કોઈ બીજા માણસના નિમિત્તે કે તિર્યંચના નિમિત્તે કે દેવના નિમિત્તે. દેવકૃત, મનુષ્યકૃત અને તિર્યંચકૃત એમ ત્રણ પ્રકારના ઉપસર્ગ છે. એટલે સામાજીવને પ્રતિકૂળતા આપવાના ભાવ થાય, પોતાનો પણ એવો જ ઉદય હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ એના ભાવના નિમિત્તે એવી જ ઊભી થાય. વ્યવહારથી એમ કહેવાય કે એણે ઉપસર્ગ કર્યો. સામાજીવે ઉપસર્ગ કર્યો એમ કહેવાય, ખરેખર એણે ઉપસર્ગ કર્યો નથી. ઉપસર્ગ તો પોતાના પૂર્વકર્મના ઉદયને લઈને હોય છે. અને એવા ઉપસર્ગ પણ ગમે તેટલા સહન કરવા પડે તો તૈયારી છે. ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, વ્યાધિ એટલે રોગ અવસ્થા, રોગિષ્ઠ અવસ્થા ગમે તેવી આવે, ભયંકરમાં ભયંકર રોગમાં શરીર સપડાય પણ હવે દેહાત્મ બુદ્ધિ તીવ્ર કરવી નથી, દેહાત્મ બુદ્ધિ એ નવીન દેહ મળે, નવા નવા દેહ મળે અને પરિભ્રમણ કરવું પડે એ હવે કરવું નથી. વ્યાધિનો ઉદય આવે ત્યારે દેહાત્મ બુદ્ધિ તોડવાનો પુરુષાર્થ મુમુક્ષુ જીવ કરે. એટલે એવા ઉદયને આત્મકલ્યાણમાં નિમિત્ત બનાવે. અને આમાં જેટલા જેટલા પ્રકાર લીધા છે બધાય યથાર્થ આત્મ ઉન્નતિના ક્રમમાં પ્રવેશ કરેલા મુમુક્ષુ જીવને તો જેવો કાંઈ જેટલો કાંઈ ઉદય આવે એમાં ઉદયનો નિષેધ નથી આવતો. પણ એ ઉદયને આત્મકલ્યાણમાં કેવી રીતે વાળી લેવો, ઢાળી દેવો એવી એની રીતિનીતિ હોય છે. કહો જોઈએ કે હવે પછી કોઈ ઉદયથી શું તકલીફ થાય? હવે કોઈ ઉદયથી કોઈ તકલીફ થવાનો પ્રશ્ન રહેતો નથી. એ ઉદયને પણ એમ જ કહે કે તમે ભલે પધાર્યા. કૃપાળુદેવના શબ્દોમાં કહીએ તો એ ઈશ્વરે મોકલેલી પ્રસાદી છે. ઈશ્વર વિશ્વર કોઈ નથી, પણ એ કુદરતને ઈશ્વર કહે છે. એ કુદરતે સર્જેલી પરિસ્થિતિ છે, એને કુદરતની પ્રસાદી કયો કે ઈશ્વરની પ્રસાદી કયો, ભગવાનની પ્રસાદી કયો? પ્રસાદી એ વાત એટલા માટે દીધી છે, સુભાગભાઈ એ પ્રકારની માન્યતામાં હતા, એમની ભાષામાં વાત કરી છે. અન્ય મતમાં એવી માન્યતા છે કે ભગવાનની પ્રસાદીનો અનાદર ન કરાય, પ્રસાદનો અનાદર ન કરાય. થોડું પણ ચાખી લેવો જોઈએ. કોઈ પ્રસાદ ધરે કે લ્યો ભાઈ અમે ફલાણા મંદિરમાંથી ભગવાનનો પ્રસાદ લઈને આવ્યા, માય હું નહીં લઉં એ ન કરાય, એવી માન્યતા હોય છે. પ્રસાદનો અનાદર ન કરાય. એટલે કોઈ એવો ધાર્મિક સમારંભ હોય તો એ લોકો એમ બોલે, જમીને જજો એમ ન કહે, સૌએ પ્રસાદ લઈને જવાનું છે એમ કહે. એનો અર્થ કે તમારે બધાએ જમીન જવાનું છે, નહીં જમીને જાઓ તો પ્રસાદનો અનાદર થઈ જશે, એવી પદ્ધતિ છે બોલવાની. અને આ સત્યનારાયણની કથા તો એના ઉપર જ હાલે છે વર્ષોથી. પ્રસાદના આદર અને અનાદરની વાર્તાઓ ગોઠવી છે એ લોકોએ. શું એ પણ એ રીતે ભગવાનનો સમાદર કરે છે કે આ વિશ્વનું સંચાલન જે કોઈ ઈશ્વર કરે છે એની મરજી એ પ્રમાણે છે કે આપણને આ રીતે રાખવાના છે, તો આપણે રામ રાખે તેમ રહીએ. આપણે એની મરજીનો અનાદર કેમ કરાય? માટે એને એને એવી રીતે આપણને જીવન આપ્યું છે ને એવી રીતે જીવાડવા છે. ડૉક્ટર ગાંગુલી કહે છે કે મને ભગવાને ડાક્ટર એટલા માટે બનાવ્યો કે મારે લોકોના ટટ્ટી પેશાબ સાફ કરવાના છે. શરીર છે ને એ તો મળવાળું છે, શરીરનું શુદ્ધિકરણ કરવું. શું મને સ્વીપર બનાવ્યો છે? શું કે ભગવાને મને સ્વીપર બનાવ્યો છે. તમને તો લોકોએ મોક્ષમાં લઈ જવા માટે તમને ભગવાને એમ કે મેનેજમેન્ટ સોંપ્યું છે, તો તમે બધાને લઈને મોક્ષે જાશો કે મારી સીટ રાખજો એકાદીમાં, ખાલી મારે આવવું છે એમ કે. શું હાલો ને આ બધું મૂકી દો ને તો પછી? તો કે ના ના, ભગવાને મને આ અત્યારે ડ્યુટી સોંપી છે, આ બધું સાફસૂફ કરવાની ડ્યુટી મને સોંપી છે. માન્યતા એવી હોય છે. એટલે ભગવાનની મરજી પ્રમાણે મારે બધું કરવું પડે. એવી માન્યતા હોય છે. ગમે તેટલી વ્યાધિ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ઉપાધિ થાય તેવા પ્રસંગો, અને ગમે તેટલી આધિઓ આવી પડો. આધિ વ્યાધિ ને ઉપાધિ એ ત્રણે આકુળતાના નિમિત્ત છે. મૂળ તો ચાર શબ્દો છે, આધિ વ્યાધિ ઉપાધિ અને સમાધિ. પહેલા ત્રણમાં અશાંતિ છે અને સમાધિમાં આત્મશાંતિ છે એમ છે. એટલે પોતા સંબંધી, પોતાને જેના ઉપર મમત્વ હોય તેના સંબંધી, અને રોગ સંબંધી પ્રતિકૂળની તૈયારીઓ. નાડું તૂટતી હોય અને દુર્નિમિત હોય એટલે કોઈ સુધારો થવાની પરિસ્થિતિ ન દેખાતી હોય, આયુષ્ય પૂરું થવાની તૈયારી દેખાતી હોય અને એમાં કાંઈ ફેરફાર થવાનું કોઈ નિમિત્ત પણ દેખાતું ન હોય, તો પણ આ દ્રઢતા એમ બોલે છે કે જે રીતે જન્મ મરણ ન થાય એમ જ કરવું. એટલે મારું આત્મકાર્ય હું દરેક કોઈ પણ પરિસ્થિતિમાં ચાલુ રાખીશ. છેવટની હદ ક્યાં સુધી લઈ લીધી, સમર્થમાં સમર્થ કલ્પના કરી નાખે, પ્રલય થઈ જાય એવી. કેવી પ્રલય થઈ જાય? એમાં ગામનો નાશ થઈ જાય, ગામ આખા ઉપર પાણી ફરી વળે, કુટુંબનો નાશ થઈ જાય, બધા પાણીમાં પૂરમાં તણાઈ જાય, નજર સામે ડૂબતા અને રાડો પાડતા દેખાય. શું પોતે એકલો અટૂલો રહી જાય અને ચારેકોર જળબંબાકાર હોય અને પાણી ચડતું હોય, ચડતું પાણી હોય, ભાગીને જઈ શકે એવી કોઈ સ્થિતિ ન હોય, શરીરની ન હોય ને બહારની પરિસ્થિતિ ન હોય, ત્યારે શું કરવું? કે ત્યારે પણ આત્માને અહિત થાય એવા પરિણામ ન કરવા, પરિભ્રમણ થાય એવા પરિણામ ન કરવા. શું આશય છે આની અંદર એ વિચારવા જેવું છે. મુમુક્ષુની ભૂમિકામાં આવા એક નિર્ધારનો તબક્કો, એક સ્ટેજ આવે છે, પછી જ એ ખરા માર્ગે, સાચા માર્ગે ચડે છે. અને એ નિર્ધાર એનો એવો હોય છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં હું મારું આત્મકાર્ય ચાલુ રાખીશ. ક્યાં સુધી? કે મૃત્યુ સામે દેખાય ત્યાં સુધી. બધા આધાર નિરાધારપણાને પામે, કલ્પા હોય એ બધા, કલ્પના કરી હોય કે કુટુંબ મારો આધાર છે, ઘર મારો આધાર છે, અનુકૂળતાઓમાં મારા જીવનનો આધાર છે, એ બધું ચાલ્યું જાય ત્યારે કેમ કરવું? કે ત્યારે પણ મારું આત્મકાર્ય, આત્મહિતનું કાર્ય હું ચાલુ જ રાખીશ. કોઈ પણ પરિસ્થિતિમાં એમાં ફેરફાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. પણ એમ કરવું જ, ત્યાં સુધી એ જીવ છૂટકો નથી. એમ જીવ પોતે અંદરથી પોતાને સંબોધન કરે છે, એ જીવ તારો છૂટકો નહીં થાય, તારી આટલી તૈયારી નહીં હોય ત્યાં સુધી તું મુક્ત નહીં થા. અને મુક્તિ થવાનો પાયો આટલી તૈયારી વાળો મજબૂત હોય છે. મુક્તિ એટલે સિદ્ધ પદ, સાક્ષાત સિદ્ધ પદ છે. એના પાયામાં આવો નિર્ધાર પડેલો છે, માટે એને મંગળ શિલાન્યાસ કહેવામાં આવે છે. ગુરુદેવ શ્રીએ એને પૂર્ણતાનું લક્ષ્ય કહ્યું છે, કૃપાળુ દેવે એને દ્રઢ મુમુક્ષુતા કહી છે, કે એક મોક્ષને વિશે જ પ્રયાસ પ્રયત્ન કરવો. 254માં એ વાત લીધી, એક મોક્ષને વિશે જ પ્રયત્ન કરવો. એટલે પ્રયત્ન દશા એવી થાય છે, આવા નિર્ધારને લઈને, નિર્ણયને લઈને પ્રયત્ન દશા એવી થાય છે કે એ જીવ મુક્તિપુરીમાં પહોંચે, પહોંચે ને પહોંચે. પાછા વળવાનો સવાલ નથી. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના કાર્યમાંથી, પોતાના ધર્મમાંથી, પોતાની ફરજમાંથી પાછા વળવાનો સવાલ નથી. મુક્ત દશામાં અનંત વીર્ય, અનંત પુરુષાર્થ પ્રગટ થશે, એ એમને એમ પ્રગટ થવાનો નથી, આવા નિર્ણયના બળથી એ પ્રગટ થવાનો છે. પાયામાં આવું નિર્ણય બળ હોય છે જેને, એને એ પુરુષાર્થ પ્રગટ થાય છે. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, એમ અંદરથી આત્મા અવાજ કરે છે અને તે યથાયોગ્ય લાગે છે. પૂછવું પડતું નથી કોઈને કે મને આવો નિર્ધાર થયો, એમાં કંઈ મારી ભૂલ તો નથી થતી ને, એવું પૂછવું પડતું નથી. આત્મા જ અંદરથી જવાબ દે છે યથાર્થ છે, આમ જ હોય, બીજી રીતે હોય નહીં. જેનું ફળ આવડું મોટું, નાનું સૂનું એચિવમેન્ટ નથી. સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી જીવ મુક્ત થાય અને સદાને માટે અનંત સુખમાં બિરાજમાન થાય, એવડું મોટું એચિવમેન્ટ છે. તો એવું, એવી પ્રાપ્ત કરવા માટેના જે પ્રયત્નો છે, એ પ્રયત્નો જીવ કયા આધારે કરે? જે આત્મા તો જોયો નથી, મુમુક્ષુએ હજી આત્માના પરમાત્માના દર્શન તો કર્યા નથી, તો કોના આધારે કરે? આ નિર્ણયના આધારે કરે છે. એ નિર્ણયના અંદર રહેલી ભાવનાના આધારે કરે છે. પરિભ્રમણથી છૂટવાની, મુક્ત થવાની ભાવનાથી ઉત્પન્ન થયેલો નિર્ણય છે. આત્મભાવનાથી ઉત્પન્ન થયેલો નિર્ણય હોવાથી એને આત્મામાંથી ઉત્પન્ન થયેલું દ્રઢપણું કહેવામાં આવ્યું. અહીંયા તો સંપ્રદાયમાં કોઈ થોડોક ત્યાગ કરે ત્યાં લોકો, સમાજ એની પ્રશંસા કરે છે. આ દિવસમાં ઉપવાસ કરશે લોકો, જાજા ઉપવાસ કરે તો એમ કહો, આટલા બધા દિવસ સુધી એણે ખાધું નહીં. આ અભિપ્રાયવાળાની તૈયારી કેટલી છે જુઓ. સંસારની તમામ પ્રતિકૂળતાઓને અવગણીને પોતાનું આત્મકાર્ય કરવાની તૈયારી છે આમાં. પણ એ બહારમાં ન દેખાય એટલે લોકોને ન સમજાય, ઓલું બહારમાં દેખાય છે એટલે લોકોને એનો સમજ આવે છે અને એનો મહિમા આવે છે. પણ આ યથાર્થ છે, આ પ્રકાર છે, તે યથાર્થ પ્રકાર છે. મોક્ષ પામવા માટે, મોક્ષ માર્ગ પામવા માટે આવી રીતે શરૂઆત થાય છે. પરિભ્રમણની ચિંતનાથી એની શરૂઆત થાય છે. જ્યાં સુધી એવી ચિંતના ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પોતે શું કરવું જોઈએ અને પોતે શું ન કરવું જોઈએ એવા કર્તવ્ય અને અકર્તવ્યની સૂઝ જીવને ઉત્પન્ન થતી નથી. કામ તો સૂઝબૂઝ ઉપર ચાલવાનું છે, પોતાની સૂઝબૂઝ ઉપર ચાલવાનું છે. અને એ ક્યારે ઉત્પન્ન થાય કે આવી વેદનામાં આવે ત્યારે. એ વેદના બોલે છે. કોઈ પણ ભોગે મારે મારું કામ કરવું છે, એ વેદના બોલે છે. આત્મામાંથી ઉત્પન્ન થયેલી વેદના બોલે છે, એ પાછો નહીં ફરે, એ કદી પાછો નહીં ફરે. પછી કેટલું પોતાનું ચિંતન લખ્યું છે કે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. સ્વભાવવૃત્તિ એટલે પ્રકૃતિ સ્વભાવ, ઘડીકમાં રાગ ને ઘડીકમાં દ્વેષ, ક્ષણે ક્ષણે પલટો મારે એવું હવે જોઈતું નથી. આ પરિસ્થિતિ મને હવે મંજૂર નથી, કેમ કે બેયમાં આકુળતા છે. રાગ કરે ત્યારે પણ આકુળતા છે, દ્વેષ કરે ત્યારે પણ આકુળતા જ થાય છે જીવને. એવી પલટતી સ્વભાવવૃત્તિ હવે જોઈતી નથી. આત્માનો સ્વભાવ જે એક રૂપ છે, એ સ્વભાવવૃત્તિ પ્રગટે ત્યારે એક ધારી હોય છે, એમાં વિરુદ્ધતા કદી ઊભી થતી નથી. એટલે એને પલટાતી એવી નથી લીધી. પલટાતી એટલે વિરુદ્ધ જાતની, કે રાગની વિરુદ્ધ દ્વેષ, દ્વેષની વિરુદ્ધ રાગ. પ્રકૃતિને પણ આ સ્વભાવ કહે છે આપણે ત્યાં, નથી કે ભાઈ આ માણસનો એવો સ્વભાવ છે. તમે દુઃખ નહીં લગાડતા એમ નથી કહેતા. કોઈનો ચીડિયો સ્વભાવ હોય, કોઈનો કાંઈ સ્વભાવ હોય, વાત વાતમાં ખોટું લાગી જાય એવો સ્વભાવ હોય, વાત વાતમાં ગુસ્સો થઈ જાય એવો સ્વભાવ હોય, શું સમજતા હોય એને કે ભાઈ એનો સ્વભાવ એવો છે, જરાક આપણે સંભાળીને વર્તવો. એ બોલવાની પદ્ધતિ છે એવી. સ્વભાવ એટલે આત્માનો સ્વભાવ એમ નહીં અહીંયા, હે હા વિભાવ સ્વભાવ ને, પણ શાસ્ત્રમાં પણ વિભાવને વિભાવ સ્વભાવ કહેવાય છે. સ્વભાવ એટલે એવું સહજ પરિણમન થઈ ગયું હોય એટલે એને સ્વભાવ કહે છે. સ્વભાવ કહેવાને પાછળ શું હેતુ છે કે એવું સહજ પરિણમન, એની પરિણતિ જ એવી થઈ ગઈ છે એટલે એને એ પ્રકારના પરિણમનને સ્વભાવ કહેવામાં આવે છે. ત્યારે જેને આત્મ શાંતિ જોઈએ છે એને એ પ્રકારમાંથી છૂટી જવું છે. વિભાવ સ્વભાવ પસંદ નથી એને, એની અરુચિ છે. નથી જોઈતી એનો અર્થ શું છે કે વિભાવની અરુચિ થઈ છે. સ્વભાવ નથી જોયો તો પણ સ્વભાવની રુચિ થઈ છે. જોવે ત્યારે તો રુચિ ફાટમફાટ થાય, પણ એ પહેલાં પણ અવ્યક્ત સ્વભાવની રુચિ થાય ત્યારે વિભાવની અરુચિ થાય છે. ત્યાંથી વાત ઉપાડી છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી એટલે આવી અશાંતિ હવે નથી જોઈતી, હવે આત્મશાંતિમાં રહેવું છે. પછી ઉતરતો ક્રમ લીધો છે પછી કે એવી આત્મશાંતિ ન થાય તો એવા રાગદ્વેષના પલટતા પરિણામો ન થાય ને હાવ શૂન્ય મન થઈ જાય તો સારું. એટલે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું. એ અત્યારે તો હાવ શૂન્ય પણ આવી જાય તો વાંધો નહીં, પણ આ જે રાગદ્વેષ પલટો મારે છે એ પ્રકાર નથી જોતો. જોવાની ખૂબી તો એ છે કે એક જ વ્યક્તિ પ્રત્યે જીવ રાગ કરે છે, એ જ વ્યક્તિ પ્રત્યે પાછો જીવ દ્વેષ કરે છે. ક્યારે ફેરફાર થાય એનું કાંઈ ઠેકાણું નથી. પોતાને પ્રતિકૂળ છે એમ ખબર પડે એટલે દ્વેષ થઈ જાય, મને અનુકૂળ છે એમ ખબર પડે એટલે એને રાગ થઈ જાય. નિમિત્ત એનું એ છે. આવી પરિસ્થિતિ સંસારના પ્રસંગોની છે, એટલે એમાંથી આત્મા શાંતિમાં જવું છે, એને એની અરુચિ થાય છે. એમ થાય છે કે અમુક કાળ તો આવા બધા પ્રકાર સાવ બંધ થઈ જાય તો સારું, એને શૂન્ય કહે છે. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કાંઈ નથી જોઈતું, અને આત્મશાંતિ પ્રગટ ન થાય, નિર્વિકલ્પ દશા પ્રગટ ન થાય તો મને સત્પુરુષનો સંગ હોય તો સારું. હવે બધા ઉતરતા ઉતરતા પ્રકારની વાત દેશ. તો અમુક કાળ સુધી સંત સિવાય કાંઈ નથી જોઈતું, ક્યાં સુધી મારા સ્વરૂપમાં લીન ન થાવ ત્યાં સુધી, ત્યાં સુધી મને સત્સંગની પ્રાપ્તિ હો, એમ કહેવા માગે છે. તે ન હોય તો, એટલે સત્સંગ પ્રાપ્ય ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કાંઈ નથી જોઈતું, એ મુમુક્ષુઓનો સત્સંગ. એક અભિપ્રાયવાળા, એક અભિપ્રાયવાળા એટલે તરવાના એક અભિપ્રાયવાળા. કેવા? એક અભિપ્રાયવાળા એટલે એક રાગવાળા ને, જેને છૂટી જવું છે, સંસાર પરિભ્રમણ નથી જોઈતું, એવા એક અભિપ્રાયવાળા મુમુક્ષુ જીવોના સત્સંગ સિવાય બીજું કાંઈ નથી જોઈતું. એમ કહીને એમ કહેવું છે કે સત્સંગ કરવા યોગ્ય એવા જીવો છે, બીજા જીવો સત્સંગ કરવા યોગ્ય નથી. તે ન હોય તો આર્યાચરણ, એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કાંઈ નથી જોઈતું. સત્સંગ ન મળે તો પણ મારે મારા આચરણ છે એ આચરણની અંદર ઉત્તમ પુરુષોએ કરેલા આચરણ અનુસાર રાખવા છે, એ સિવાય મારે કાંઈ નથી જોતું. આર્ય એટલે ઉત્તમ, એ લીધું છે ને પોતે પુષ્પમાળામાં લીધું છે. પવિત્રતાનું મૂળ સદાચરણ છે, ક્યાંથી લીધું છે? પવિત્રતાનું મૂળ સદાચરણ છે, સદાચરણ, સારું આચરણ. તે ન હોય તો એવું પણ મારું પરિણમન ન હોય તો એમ કહે છે. પેલા સંયોગની વાત લીધી સત્સંગાદીની, પછી પોતાના પરિણમનને એવો યોગ ન મળે તો મારું પરિણમન આવું હો, અને એવું પરિણમન ન હોય તો જીન ભક્તિમાં અતિશુદ્ધ ભાવે લીનતા સિવાય કાંઈ નથી જોઈતું. જિનેન્દ્રદેવની સર્વજ્ઞ પરમાત્માના ગુણાનુવાદ, તે પણ અતિશુદ્ધ ભાવે, શુદ્ધ અંતકરણથી નિષ્કામ ભાવે. સદાચરણ મેં બાહ્ય આચરણ જો હૈ મુમુક્ષુ કી ભૂમિકા કા, ઓ ભૂમિકા કે અનુસાર ઠીક હોના ચાહીએ. એસા નહીં હોના ચાહીએ કે લોક મેં ભી અચ્છા નહીં લગે, એસા નહીં હોના ચાહીએ. ઓર એસા ભી નહીં, એવું પણ ન હોય, ન થઈ શકે તો જીન ભક્તિમાં અતિશુદ્ધ ભાવે લીનતા, અતિશુદ્ધ ભાવે એટલે શુદ્ધ અંતકરણથી. ભગવાનના ગુણોમાં રસ આવે, લીનતા થાય ક્યારે? લીનતા થાય, રસ આવે ત્યારે. મને ગુણોનો રસ હો, ગુણવાન મારું પરિણમન ન હોય તો મને ગુણોનો રસ હો. અને એ ગુણોનો રસ કેવી રીતે થાય? કે સર્વગુણ સંપન્ન એવા જે જિનેન્દ્ર પરમાત્મા, જેમણે સર્વગુણો પ્રગટ કર્યા છે, આત્મિક ગુણો, એ ગુણોનું બહુમાન, એમનો ગુણાનુવાદ કરતા મને રસ પ્રગટે, ગુણ પ્રાપ્તિનો રસ પ્રગટે. ઠીક, આ જિનેન્દ્ર ભક્તિની પાછળનો આશય શું છે? એવો આશય કદાપી ન હો, અતિ શુદ્ધ ભાવ કહીને એમ કહેવા માગે છે કે એવો આશય કદાપી ન હો કે હું ભક્તિ કરું તેથી મને કોઈ સંસારની પ્રતિકૂળતાઓ ન આવે અને ઈચ્છિત અનુકૂળતાઓની પ્રાપ્તિ થાવ. એવો જે અભિપ્રાય તે મલિન અભિપ્રાય છે, શુદ્ધ અભિપ્રાય નથી, શુદ્ધ ભાવ નથી, મલિન ભાવ છે. ભાવ એટલે અભિપ્રાય લેવો. અહીંયા માર્ગાનુસારી જીવોને એમ હોય છે, ભલે અન્ય મતમાં હોય તો. ઠીક, આ કેટલાક લક્ષણ માર્ગાનુસારી જીવોના એવા હોય છે. એટલે સૌભાગભાઈએ પ્રશ્ન પૂછેલો કે આ નરસિંહ મહેતા વગેરે જે થઈ ગયા, એ શ્રી કૃષ્ણની ભક્તિ બહુ કરતા હતા, ત્યારે શ્રી કૃષ્ણે એમને મદદ કર્યો, લોકો એને ભગવાને પરચા પૂર્યા એમ કહેવામાં આવે છે. લોકભાષામાં શું કહે છે? એને પરચા પૂર્યા. કોઈ દેવ દેવીને માને અને એને અનુકૂળતા થાય, એવા ચમત્કાર થાય, ત્યારે ભગવાને પરચા પૂર્યા એમ કહેવામાં આવે છે. એટલે લોકો એવા લોભથી ભક્તિ પૂજા કરે છે અન્ય મતમાં. કૃપાળુદેવે એવો ઉત્તર આપ્યો કે નરસિંહ મહેતા વગેરે ભગવાનના એવા સાચા ભક્ત હતા, એવા સાચા ભક્ત હતા, હે, કે એમની ઈચ્છાને ઉપરવટ જઈને ભગવાને એને અનુકૂળતા આપી હશે, બાકી એને તો જોતી નહોતી. ઠીક, એમણે માગીએ નહોતી અને એમને જોઈતી એ નહોતી, પણ ભગવાનથી રહેવાનું નહીં હોય, એના ભક્તનો દુઃખ જોઈને ભગવાન નહીં રહી શક્યા હોય, એટલે ઉપરવટ જઈને એણે કર્યું છે, તો શું કરે એમાં, એ શું કરે પછી? એની વિનંતીનો ભગવાન માન્ય ન રાખે તો એમાં એ શું કરે પછી? એમ કહીને શું કીધું ખબર છે? કે ભગવાનની ભક્તિ શુદ્ધ ભાવે જ કરાય, અશુદ્ધ ભાવે, મલિન ભાવે ન કરાય. જૈન દર્શનમાં તો ઉપદેશ જ એવો છે, નિષ્કામ ભક્તિનો ઉપદેશ છે, સકામ ભક્તિનો ક્યાંય ઉપદેશ નથી. અન્ય મતમાં એ ઉપદેશ છે, જૈન મતમાં નથી. છતાં ગડબડ ઘણી ચાલી છે, સંપ્રદાયમાં તો ગડબડ ઘણી ચાલી છે, અને મોટાભાગના જિનેન્દ્રની સ્થાપનાવાળા જિન મંદિરોમાં અન્ય દેવોની સ્થાપના પણ થઈ ચૂકી છે, એ આ સકામ ભક્તિને કારણે થઈ છે. બીજું કોઈ કારણ પછી નામ એનું પદ્માવતી આપે કે ચક્રેશ્વરી આપે કે ધર્ણેન્દ્ર આપે કે ગમે તે આપે, એ બધી ગડબડ સંસારની વાંછામાંથી ઉત્પન્ન થયેલી છે. એમાંથી સંસાર વૃદ્ધિ થશે, મોક્ષ કદાપી નહીં થાય, જન્મ મરણ વધશે. હે, હા, એને કપટવાળી ભક્તિ કીધી છે, એ પૂજા નથી પણ કપટ છે એમ કીધું. શું કપટ? એટલા માટે શું કીધું કે બહારમાં પૂજા કરે છે ને અંદરમાં એને પોતાની અનુકૂળતા જોઈ છે, અંદરમાં આશય ઉલટો છે, બહારમાં દેખાવ ઉલટો છે, માટે એને કપટ કીધું છે. એ પૂજાનું નામ જ કપટ આપ્યું છે. ઠીક, હા, સોદો કરવામાં તો વ્યાપાર છે પણ વ્યાપારમાં પ્રમાણિકતા નથી, થોડું લઈને, થોડું દઈને જાજુ લેવું છે. સોયનું દાન ને એરણની ચોરી, આ તત્વજ્ઞાનમાં તો એ રીતે જ એ લોકો પણ એમ જ કે હનુમાનજીને શનિવારે પાવળું તેલ ચડાવે અને લાભ માને કે મને એની સામે એક ડબ્બો તેલ મળી જાય તો સારું મોંઘા ભાવનું. ત્યારે હનુમાનજી કે હું તારા પાવળા તેલમાં નાહું છું, એના કરતાં તેલના ડબ્બામાં હું ડૂબકી ન મારી દઉં, તને તેલનો ડબ્બો આપું, એને તેલ પસંદ હોય તો તેલના ડબ્બામાં હું ડૂબકી મારી દઉં. ઠીક, તો એવી બધી બાલિશ વૃત્તિઓ હોય છે. કેવી વૃત્તિ છે એ બધી? બાલિશ, ચાઇલ્ડિશ, કે એવું કદી બનતું નથી. પણ લોભ છે એ આંધળો છે, લોભ છે એ આંધળો છે, એટલે એને વાસ્તવિકતાની ખબર પડતી નથી. અહીં તો મુમુક્ષુ જીવને એવી ભાવના હોય છે કે મારી યોગ્યતા ઓછી હોય તો પણ ઓછામાં ઓછી એવી યોગ્યતા હોવી જોઈએ કે મને ભગવાને પ્રગટ કરેલા સદગુણો પ્રત્યે બહુમાન થાવ અને એની પ્રાપ્તિનો કદાપી અવસર આવે એવી મારી દશા થાવ, એમ કરીને એ ભક્તિ કરે. એવા પણ જો પરિણામ ન હોય તો પછી હવે કાંઈ મારે માગવું નથી, જા એમ દઈ દીધું. પછી તો હવે મારે કાંઈ નીચે ઉતરી ઉતરીને ક્યાં સુધી નીચે ઉતરવું કે કાંઈ હવે નીચે ઉતરવાની જગ્યા નથી રહેતી. હવે જો તાત્વિક દ્રષ્ટિએ જુઓ તો ક્યાં આવ્યા? ગુણની ભાવનામાં આવ્યા. જીન ભક્તિના પ્રસંગે ગુણની ભાવનામાં, આત્મગુણોની ભાવનામાં આવ્યા. એ ભાવના મને હો, પણ જો ભાવના જ ન હોય, આત્મસ્વભાવની ભાવના, આત્મગુણોની ભાવના, એટલે શુદ્ધાત્માની ભાવના, આત્માની શુદ્ધિની ભાવના, એ જો ભાવના ન હોય તો પછી તો કાંઈ હવે રહેતું નથી. એને તો પછી સંસારની ભાવના રહેશે, પછી તો કાંઈ માગવા જેવું કાંઈ રહેતું નથી એમ કહે છે. પછી માગવાની ઈચ્છા નથી એટલે પછી કાંઈ, જો ભાવના ન હોય ગુણોની તો પછી કાંઈ હવે માગવાનું રહેતું નથી. એ રીતે યોગ્યતાનો એક ક્રમ લીધો છે. ત્યાર પછી કેટલાક સૂત્રો જેવી વાત લખી છે આ પત્રના અંતમાં, એ જરા ગંભીર વાતો લીધી છે વિચારવા જેવી. 23 વર્ષની ઉંમરે પોતાની વિચાર શક્તિ કેટલા ગહન સિદ્ધાંતોમાં પ્રવેશ કરેલી હતી એ આવા સિદ્ધાંત સૂત્રો ઉપરથી, એમના વચનો ઉપરથી આપણને સમજવા મળે એવી કેટલીક વાતો છે.